વશિષ્ઠજી મહારાજ સમગ્ર અયોધ્યા સમાજનું સંચાલન એની ધુરા પોતાના હાથમાં લીધી છે. આપણા ગ્રંથોમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ, જ્યારે જ્યારે શાસક કઈ પણ પરિસ્થિતિ આવી પડે ત્યારે ઋષિઓ પોતાની દરમિયાનગીરી કરે, એને માર્ગદર્શન આપે, અને જે કઈ સલાહ સૂચન આપવાના હોય તે આ તપસ્વીઓ, આ ઋષિઓ, આ ત્યાગીઓ એમને માર્ગદર્શન આપે. આવા અનેક પ્રસંગો આપણે ત્યાં નોંધાયેલા છે. એમાંનો એક પ્રસંગ તે આ કે અત્યારે આખો રાજ પરિવાર ખૂબ જ શોકની પરિસ્થિતિમાં છે, તો આ બધાને માર્ગદર્શન કોણ આપે? સૌની વચ્ચે બધાને સંભાળી શકે એવું કોણ? આખી અયોધ્યાને, અયોધ્યાના સમાજને, અયોધ્યાનું જેટલું શાસન છે એ બધી આખી પ્રજાને સંભાળવા માટે ની સમસ્યા ઉભેલી થયેલી છે. મહારાજ દશરથજી સ્વધામ ગયા, અમરાવતી રાવ એમ કહી દીધું, આપ અહિયાં છો, બધો સમાજ અહિયાં છે, ભરત શત્રુઘ્ન, અયોધ્યાનું શું થશે? આમ ભગવાને પ્રશ્ન મૂક્યો છે. અને તે વખતે બધી જ વાત કર્યા પછીથી ભગવાન સ્વયં એમ કે છે કે હવે આગળ શું કરવું એ આપ સૂચના કરો. આપ જે આજ્ઞા આપશો એ પ્રમાણે આખો જ સમાજ કરશે. અત્યારે બધા જ શોકમાં છે, અયોધ્યા નિરાધાર છે, એટલે સબ સમાજ પુરધારીય પાઉ, આપ અયોધ્યા પધારો. પણ છતાંય ગુરુને આવી વાત તો કહી ના શકાય, અને એટલા માટે કહ્યું કે કઈક મારાથી અજુકતું થઈ ગયું હોય તો આપ એને દરગુજર કરશો. આમ કરી અને પછી વશિષ્ઠજી મહારાજે કહ્યું કે બધી જ ધુરા સોંપી એક તપસ્વીને, એક ત્યાગીને. સાધુ સંતો પણ સાચું માર્ગદર્શન કરતા શાસક રાજાઓને, અને તે સમયે વશિષ્ઠજી મહારાજે પણ કહ્યું કે આપ તો ધર્મ સેતુ છો, બધું સંભાળવા વાળા આપ જ છો, અને આપનો વિવેક આવો કેમ ન હોય? સ્વાભાવિક છે, જે ખાનદાન કુટુંબ હોય ને એનો, એની રીતભાત, એનું બોલવાનું, એનો વ્યવહાર બહુ જ સૌમ્ય હોય, સહેજ પણ ઉગ્ર ન હોય. વાત સાચી કહેવાની, પણ સાચી વાતને ખૂબ જ વિવેકથી, વ્યવહારુથી, આમ વ્યવહારુપણાથી સાચી વાત ભગવાને કહી, અને ભગવાને, અરે વશિષ્ઠજીએ ભગવાનને કહી દીધી. પણ એની અંદર બંનેનો જે મલાજો છે એ પૂરેપૂરો મર્યાદા જળવાઈ રહી, અને ત્યાર પછીથી સૌને આજ્ઞા આપી. લોકો હવે થાકેલા છે, ભૂખ્યા છે, બબે દિવસ ગયા છે, અને જાણે કોઈ ગરીબ હોય એવા દુખી છે. તો વશિષ્ઠજી મહારાજે સમાજ આખાને આજ્ઞા આપી કે હવે બધા વિશ્રામ કરો, બસ બીજું કઈ નહીં, માત્ર આરામ કરી લો. આરામ કર્યા પછીથી જ, અને આરામ આરામ શેને માટે છે? જે કઈ થાક છે આખા શરીરની અંદરની, જે વપરાયેલી ઉર્જા છે એ ફરી ચાર્જ થાય, ફરી પાછી એકત્રિત થાય. ભગવાને જે ઊંઘ આપી છે ને એ આશીર્વાદ છે. જે આખા દિવસમાં શ્રમિત થયેલું શરીર અને એનાથી વપરાયેલી શક્તિઓ એ ફરી પાછી આરામની અંદર ફરી સચેતન થઈ જાય, ફરી એ પાછી પ્રાપ્ત કરી શકાય એનો ભાવ એ છે. તો આરામ, વિશ્રામ કરવો એ પણ શરીર ને સાનુકૂળ છે, એટલે એમ નહીં માન લખો 24 કલાક આરામ કર્યા કરો, એ વધારે પડતા આરામથી ઉડતા શરીર ને બગાડે. પણ શ્રમ થયો હોય એને પૂરવા માટે આરામ કરવાનો હોય એનું નામ છે ઉર્જા પ્રાપ્ત કરવી. સવારે વહેલા ઉઠો રાત્રે સુઈને, અને દિવસે 4-5 કલાક સુઈને ઉઠો, એ બે માં કેટલો અનુભવ નો ફેર છે. તો બધા થાકેલા છે ને, માટે આરામ કરો, થાક ઉતરી જાય અને ફરી બધા સ્વસ્થ થઈ જાય. તો આમ આખો જ સમાજ ભગવાને ગુરુ મહારાજને સોંપ્યો, અને ગુરુ મહારાજે એ ધુરા સંભાળી પણ લીધી, રાજસત્તાની ધુરા સંભાળી ખરી પણ હંગામી, એને પકડી નથી રાખી, આવી તેવું છોડવી નહીં એમની. એ રીતે રામ વચન સુની આજે વાત સાંભળી કે ગુરુ સહિત પુરધારીએ પાઉ, બધાને એક આંચકો લાગ્યો કે આ શું બોલે છે, બસ અમને પાછા જવાનું કહ્યું, અમે આવ્યા છીએ ચાલીને આટલા દૂરથી આપને લેવા માટે, અને આપ કહો છો જાઓ. ઘણીવાર માણસને કહ્યું કઠોર થવું પડે, કુલી સહુ ચાહી કઠોર અતિ કોમલ કુસુમ ઉચાય. ભગવાનને જયારે જયારે જરૂર પડી છે ને, ત્યારે સૌને માટે અત્યંત દયાળુ કરુણાનિધાન તરીકે, અને જયારે જરૂર પડી આવશ્યકતા પડી છે ને, ત્યારે કઠોર પણ એટલા વજ્ર કરતા પણ કઠોર બન્યા છે, કે નહીં એમાં શહેદ પણ બાંધછોડ નહીં. રાવણને મારવા માટે પ્રભુ જરાય બાંધછોડ નથી કરી. જે જે વાનરો કિસ્કંદાથી બધેથી આવ્યા હતા, એમને બધાને પાછા મોકલવા કહ્યું, સૌ સૌને ઘેર જાઓ, સંભાળો તમારો સંસાર, પ્રભુ બહુ જ સાવધ રહ્યા છે. અંગદ કે છે કે મને રાખો ને, ના તારે જવું જ પડશે. કેમ કે સુગ્રીવને તો કામચલાઉ તરીકે સત્તા સોંપી છે, પણ એનો યુવરાજ અંગદને કહ્યું તમે છો, એટલે પછી પાછળ સંભાળશે કોણ, એટલે બધાને જવું જ પડશે. એમ અયોધ્યા ચિત્રકૂટ ની અંદર આવેલી આખી અયોધ્યાની પ્રજાને પ્રભુએ એક જ આદેશ કર્યો, સબ સમેત પુરધારીએ પાઉ, બધા જ પાછા જાઓ, અયોધ્યાનું શું થશે. જે સેવા સોંપવામાં આવી હોય એ સેવાને છોડીને બીજે જઈએ તો તરત કે કેમ છોડીને આવ્યા છો, જાઓ પાછા. અને આ વાત જ્યાં સાંભળી રામ વચન સુની સભય આખો સમાજ એકદમ આંચકો લાગી જાય, બી જાય કે શું, કે અમે આવ્યા તો ખોટું કર્યું છે, અમે આવ્યા કે અમારો અપરાધ, અમારી કોઈ ભૂલ, ભગવાન આમ કેમ કહેતા હશે. તો આ એક ભાવને કારણે અયોધ્યાનો આખો સમાજ સભય કોઈ આધાર ના હોય, કરવું શું, આટલે સુધી આયા છીએ, હવે નિર્ણય શો લેવો. ભર દરિયે જહાજ ડૂબતું હોય, કોઈ નિર્ણય લઈ શકાય ખરો? ભર દરિયે કોઈ આધાર ના હોય, ચારે બાજુ પાણી જ પાણી હોય, એમ અયોધ્યાની અયોધ્યાનો આખો સમાજ વનની અંદર ભર દરિયાની માફક આવી સ્થિતિ અવસ્થા છે, કોઈ અવલંબન નહીં, કોઈ આધાર નહીં. હવે આટલે દૂર સુધી આવ્યા છે ને પાછું જવાનું, જનુ જલ નિધિમાં હું બોડ જા વિકલ જહાજ, જહાજ અટવાઈ ગયું હોય તોફાન ની અંદર, કોઈ રસ્તો સૂચતો ના હોય, નિર્ણય શો લેવો, જવું ક્યાં, માત્ર દરિયામાં કૂદી કૂદી પડ્યા સિવાય તો દુઃખ ની અંદર જ અહીંયા કૂદવાનું હતું. આવ્યા તા દુઃખ લઈને, સમજાવીને પ્રભુને પાછા લઈને જવાનું હતું, પણ એને બદલે કે હમણાં જ પાછા જાઓ, 2 દિવસ થયા છે. તો એ સમસ્યાના સાગર ની અંદર ભલે પાછા જાય તો સમસ્યાના સાગરમાં જ કૂદી પડવાનું, બીજું શું, વિકલ જહા છું, કોઈ આરો નથી, કોઈ ઉપાય નથી. અને આ પ્રમાણેની આજ્ઞાને કરવી કેવી રીતે, સ્વીકારવી કેવી રીતે, વ્યાકુળ થયા છે. નથી આગળ વધી શકાતું, નથી પાછળ જઈ શકાતું. અને એવી સ્થિતિની અંદર આખો સમાજ વ્યાકુળ કે અમારે નિર્ણય શું લેવો. જેને કહેવાય એક માણસ કુંઠિત થઈ જાય, કઈ સૂજે જ નહીં, શો નિર્ણય લેવો. તો એવી સ્થિતિમાં આખો સમાજ અનિર્ણિત થઈ ગયો અને વ્યાકુળતાની સાથે જાણે કે ડૂબવાનો હોય એવી અવસ્થા આવી પડી. પણ ભગવાનની આ વાત સાંભળીને બધા અકળામણ તો થઈ, દુઃખી થયા. પણ ગુરુ મહારાજે શું કહ્યું, ચાલો ભાઈ બધા દુઃખી છો ને, હમણાં વિશ્રામ કરો. સ્વાભાવિક છે, બહુ થાક્યા હોય, વિશ્રામની જરૂર છે. કોર્ટમાં કેસ ચાલતો હોય અને બહુ ગૂંચ થઈ ગઈ હોય એટલે પેલો ન્યાયાધીશ શું કરે, મુદત પાડી દે. ઉભારો અનિર્ણિત સ્થિતિ છે ને, આજે મુદત કરો વિશ્રામ. આમ કહીને વશિષ્ઠજી મહારાજે વિશ્રામની મુદત પાડી દીધી. કારણ કે મન શાંત થાય તો કંઈક બીજો વિચાર અંદર આવી શકે, પણ થાકેલું મન, થાકેલું શરીર આગળ શું વિચારવું. દરેકને આ અનુભવ હશે કે આજે નહીં એમ કરો ને, આ તો થાકેલા છીએ, જરા કંટાળેલા છે, કાલે રાખો ને, ચલો ચલો કરાવું વિશ્રામ. એમ કરીને બધાને વિશ્રામની આજ્ઞા આપી દીધી.